આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે. શ્રોતા મિત્રો, 22મી માર્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુ જાહેર કર્યો હતો. શું જાણો છો કે પહેલ વહેલો આવો એક કર્ફ્યુ, જનતા કર્ફ્યુ, ગુજરાતમાં જ 64 કે 65 વર્ષ અગાઉ થયો હતો, જેના વિશે થોડી વિગતો આપી રહ્યા છે અમિતભાઈ મહેતા.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
અમિતભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ નીતલબેન, ઇટ્સ માય પ્રિવિલેજ, અને નમસ્તે શ્રોતા મિત્રો.
સો અમિતભાઈ, આ જનતા કર્ફ્યુનો કોન્સેપ્ટ ગુજરાત માટે નવો નથી, એ ઇતિહાસ થોડો જણાવશો?
ચોક્કસ. એકચ્યુઅલી આખા વિશ્વને જનતા કર્ફ્યુનો કોન્સેપ્ટ ગુજરાતે આપ્યો છે. વાત એવી છે કે આપણે લોકો આઝાદ થયા પછી ભાષાવાર પ્રાંત રચવા એવું નક્કી થયું હતું. 1955 કે 56 ની સાલમાં ગુજરાત અને મહારાષ્ટ્ર માટે ગુજરાત રચવું એવી વાત થઈ હતી, પણ કોઈ કારણસર લોકસભામાં એમેન્ડમેન્ટ જે હતું એમાં એમેન્ડમેન્ટમાં પણ એમેન્ડમેન્ટ કરી અને સવારે નવું એમેન્ડમેન્ટ આવ્યું કે હવે ગુજરાત અને મહારાષ્ટ્ર એક રહેશે, અને આ વાતની કોઈને ખબર નહોતી. આ વાતની જેવી પેપરમાં બધા ન્યૂઝ વાંચ્યા અને સવારમાં ગુજરાતમાં લોકો ગુસ્સે થયા, ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના ચીફ મિનિસ્ટર મોરારજી દેસાઈ હતા, આપણા એક્સ પ્રાઇમ મિનિસ્ટર. એમને એવું થયું કે હું અમદાવાદમાં જઈને એક જાહેર સભા કરું, એટલે એમણે જાહેર સભાની જાહેરાત કરી. આ જાહેર સભાની જાહેરાત થઈ એટલે પાછા મહાગુજરાત જનતા પરિષદ જે બની હતી આંદોલન માટે, એ લોકો વધારે ગુસ્સે થયા અને એમણે એમ કહ્યું કે મોરારજી દેસાઈ અમદાવાદમાં આવી અને જો જાહેર સભા કરે એ આપણે કરવા જ નથી દેવી, તો શું કરવું? તો એ લોકોએ ભેગા થઈને જનતા કર્ફ્યુ જાહેર કર્યો. કર્ફ્યુ એટલે રાત્રે 8 વાગ્યા પછી પોલીસનો જે માણસ હોય એ રસ્તા પર મોટેથી બેલ વગાડે અને એમ કે હવે તમારે ઘરમાં રહેવાનો સમય છે. પણ જનતા કર્ફ્યુ એટલે કોઈ વ્યક્તિએ રોડ પર જવું જ નહીં. એમ એ સમયે સરકારી રેડિયો હતો અમદાવાદમાં, માત્ર કોઈ ટીવી નહોતા, કોઈ જાતનું બીજું નેટવર્ક નહોતું, ટેલિફોન નહોતા, પણ આ લોકોનું નેટવર્ક એટલું સરસ હતું કે આ વાત ઘેર ઘેર પહોંચી ગઈ. સાંજે મોરારજી દેસાઈ અમદાવાદના એરપોર્ટ પર ઉતર્યા અને જેવા એ એરપોર્ટ પર ઉતર્યા એવું કોંગ્રેસના કેટલાક માણસોએ એમને કહ્યું, આવો જનતા કર્ફ્યુનો આદેશ થયો છે. એ પણ અચંબામાં પડી ગયા કે આ જનતા કર્ફ્યુ શું, આવું કેમ? એમણે એવું કહ્યું કે ભાઈ આ તો અનકોન્સ્ટિટ્યુશનલ છે, આવો આદેશ જે જનતા પરિષદે કર્યો છે, મહાગુજરાત જનતા પરિષદે, એ ના કરી શકે. લોકશાહીમાં મને મારો મત રાખવાનો અધિકાર છે, હું તો સભા કરીશ, પણ જનતા કર્ફ્યુને કારણે એક પણ ચકલું ના પરખે એવી પરિસ્થિતિ થાય અને કોઈ વ્યક્તિ ત્યાં ગયું નહીં. મોરારજીભાઈએ ત્યાં ને ત્યાં એરપોર્ટ પર જાહેરાત કરી કે હવે હું અપવાસ કરીશ, જ્યાં સુધી તમે લોકો મને મારો મત વ્યક્ત નહીં કરવા દો ત્યાં સુધી હું આ મરણાંત ઉપવાસ કરીશ. એમણે આવું કહ્યું. કેટલાક લોકો એને ત્રાગુ કહે છે કે મોરારજીભાઈએ ત્રાગુ કર્યું, એવી વાત થઈ. પછી જનતા પરિષદે એમ કહ્યું કે જો આપણે તો આપણે જે પાવર બતાવવાનો હતો બતાવી દીધો. જનતા કર્ફ્યુ એટલે શું? આખી દુનિયાને નવો રસ્તો આપ્યો કે કોઈએ જાતે સ્વૈચ્છિક સમજીને જ કર્ફ્યુમાં ના જવું, એનું નામ જનતા કર્ફ્યુ. મોરારજીભાઈએ ફરી સભા કરી પણ એ જાહેર સભામાં કોઈ કહ્યું નહોતું. એવા આક્ષેપો થયા હતા કે પોલીસના માણસો સાદા વેશમાં આ સભામાં ગયા હતા અને જે કેટલાક કોંગ્રેસના અગ્રણી હતા અથવા તો જે સરકારમાં હતા, કોઈ પદ પર હતા, એ લોકોને પરાણે લઈ ગયા હતા, પણ એક ચીફ મિનિસ્ટરની સભા હોવી જોઈએ એવી સભા નહોતી. મૂળ વાત એવી છે કે તમે અગાઉ કહ્યું એમ, જનતા કર્ફ્યુનો શબ્દ જ પહેલી વખત ગુજરાતે આખા વિશ્વને આપ્યો અને કોઈ સ્વયંસિદ્ધથી કોઈ ઘરની બહાર નીકળ્યું નહોતું. જ્યારે હમણાં મોદી સાહેબે કર્યું ત્યારે પણ જનતા કર્ફ્યુ શબ્દ વાપર્યો હતો અને આખા દેશમાં કોઈ બહાર નહોતું નીકળ્યું.
અમિતભાઈ, આ જનતા કર્ફ્યુના ઇતિહાસ વિશે જે તમે રસપ્રદ માહિતી શેર કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં સરકારી હસ્તક્ષેપ વિના સ્વયંભુ ઊભી થયેલી બીજી પણ બે ચળવળ હતી, એ બે ઘટનાઓ વિશે પણ થોડી વાત કરશો? કારણ કે તેને પણ ગુજરાત સ્થાપના દિવસ સાથે કનેક્શન છે.
મહાગુજરાતની ચળવળ વખતે માત્ર જનતા કર્ફ્યુ નહીં, બીજા બે નવા કોન્સેપ્ટ પણ આપ્યા. એમાં એક છે ખાંભી સત્યાગ્રહ. વાત જાણેવી છે કે ઓગસ્ટ મહિનામાં પેલા કોંગ્રેસની ઓફિસે મોરારજી દેસાઈ એક વખત આવ્યા ત્યારે બધા યુવાનો ગયા હતા ત્યાં કે અમને ગુજરાત જુદું આપો, ગુજરાત જુદું આપો. ત્યારે કોઈ પોલીસ વાળાએ અંદર સભા ચાલતી હતી અને કોઈ પોલીસ વાળાએ મગજ ગુમાવ્યું અને એને ગોળીબાર કર્યો, તો કોઈ એક યુવકની ખોપરી જુદી પડી ગઈ શરીરથી અને જમીન પર પડી. આ માથાનો ભાગ લઈને બધા યુવાનો બાજુમાં જ ગુજરાત ક્લબ છે કે જ્યાં બધા વકીલો બેસતા અને જ્યાંથી સરદાર પટેલે પોતાની વકીલાત શરૂ કરી હતી અમદાવાદમાં, ત્યાં ગયા અને પછી આમાં વકીલો જોડાયા અને બધા એવું કહ્યું કે હવે તો તમે આ માણસ શહીદ થયો છે એને માટે તમે ખાંભી બનાવો અને અમે એને શ્રદ્ધાંજલિ આપીશું. એવી જીત પકડે. સરકાર તો ખાંભી કરવા ના દે, ગુજરાત સરકારને ખાંભી કરવી નહોતી. તો અમદાવાદનો ભદ્ર વિસ્તાર છે, ભદ્ર વિસ્તારમાં શહીદ સ્મારક બધાને કરવું હતું અને એમણે 8 ઓગસ્ટ 1958 આ માટેની તારીખ નક્કી કરી દીધી. હવે 1,00,000 માણસ જેટલું ભેગું થવાનું હતું એવી આશા હતી. ત્યાંના જિલ્લા કલેક્ટરે એ વખતે એમ કહ્યું કે ભાઈ જો આટલા બધા માણસ ભેગા થાય એ સારું નહીં, અને પોલીસ કમિશનરને એમ થયું કે જો માણસ ભેગા થશે તો મારી નોકરી જશે, કંઈક ધમાલ થશે. એટલે પોલીસ કમિશનરે કર્ફ્યુ જાહેર કરી દીધો અને માત્ર 500 મીટરના વિસ્તારમાં જ કર્ફ્યુ જાહેર કર્યો. કર્ફ્યુમાં એવું હોય કે એમાં કલમ 144, 181 અને 234 છે, મને એક્ઝેક્ટ યાદ નથી, કે આટલા માણસોએ ભેગું થવું, આમથી વધારે ભેગા ના થવું એવો આદેશ છે કર્ફ્યુમાં. એમાં 0 માણસ પણ લખી શકે, એક પણ માણસે ભેગું ના થવું, બે પણ, એકથી વધારે એમ. તો એમણે 4 માણસનો આદેશ કર્યો અને કર્ફ્યુ જાહેર કર્યો. છતાંય લોકો, 1,00,000 લોકો સવારે ભદ્રની આસપાસનો વિસ્તાર છે જે અમદાવાદના છે બધાને ખબર હશે, ભદ્રની આસપાસના વિસ્તારમાં 1,00,000 માણસ ભેગા થઈ ગયા સવારે. પોલીસ કમિશનર ને કલેક્ટરે ખખડાયા બધાની વચ્ચે કે કેમ તમે કર્ફ્યુ જાહેર કર્યો. પોલીસ કમિશનર કે ભલે ધમાલ ના થાય પણ આટલા બધા માણસ ભેગા થાય ને કઈ થાય તો મારી નોકરી જાય, માટે હું તો કર્ફ્યુ જાહેર કરીશ જ. એમણે કર્ફ્યુ નો ઓર્ડર પાછો ના લીધો. હવે કરવું શું? બહુ જ એક્સાઇટમેન્ટ હતું એ વિસ્તારમાં. તો કોંગ્રેસના બધા નેતાઓ અને મને ખ્યાલ છે ત્યાં સુધી જયંતિ દલાલ નામના નેતા હતા, એ જે સારા નાટ્યકાર હતા, લેખક હતા અને બહુ સારા ઓરેટર હતા, એ બધા નેતાઓ, પોલીસ કમિશનર, સરકારના માણસો અને કલેક્ટર બધાએ ભેગા થઈને કઈ રસ્તો કાઢવાનો કહ્યું. તો મહાગુજરાત જનતા પરિષદના નેતાઓ અને જયંતિ દલાલે એમ કહ્યું કે ભાઈ તમે તો આદેશ કર્યો છે 4 વ્યક્તિનો, જો 4 વ્યક્તિ આવીને પાછા જાય તો તમને વાંધો છે? તો કે ના, બધા પબ્લિક પાસે ગયા, 1,00,000 લોકો જોડે બધા નેતાઓ ગયા અને કહ્યું કે આપણે જો કર્ફ્યુ પણ ચાલુ રાખવો છે અને આપણે આપણું કામ પણ કરવું છે, તમે સહકાર આપો. લોકો માની ગયા. 1,00,000 લોકો માત્ર 4-4ના ટોળામાં હાથમાં ફૂલ લઈ અને ગયા અને એક પણ શબ્દ બોલ્યા વગર શહીદોને શ્રદ્ધાંજલિ ચઢાવીને પાછા આવ્યા. તો કર્ફ્યુનો અમલ રાખીને પોતાનો પ્રોગ્રામ જે નક્કી કર્યો છે, જે કાર્યક્રમ નક્કી કર્યો છે, એ કેવી રીતે કરવો શાંતિપૂર્ણ રીતે, એ ગુજરાતે દેશને બતાવ્યું. આ બીજો બનાવ, થંભી સત્યાગ્રહ. અને ત્રીજો બનાવ છે જેના પછી આપણને આઝાદી બની, એ છે સમાંતર સભા. તમને ખ્યાલ છે અત્યારે આપણે બધા ટીવી પર ડિબેટ જોઈએ છે, બે પક્ષ વાળા હોય ને એન્કર હોય ને એવું બધું
દરેક ઇન્ડિયન ટીવી ચેનલ પર હોય છે. યસ,
હા, પણ એનું મૂળ આ સમાંતર સભામાં છે. ગુજરાતમાં બહુ જ તોફાનો થયા એ વાતથી જવાહરલાલ નહેરુ જાણકાર હતા, પણ બધા કેમ ગુસ્સે છે એ કોઈને ખ્યાલ નહોતો. જવાહરલાલ નહેરુ ને બધા અંદર આમાં રાખેલા કે પબ્લિકને આ તો ગમે છે, હકીકતમાં વાત જુદી હતી. ગુજરાત જુદું જોઈતું હતું ને મહારાષ્ટ્ર જુદું જોઈતું હતું, મહારાષ્ટ્ર વાળા પણ આવું આંદોલન કરતા હતા. તો આ વાતની જવાહરલાલને ખબર નહોતી, એટલે સરદાર પટેલે એમને એમ સૂચન કર્યું કે તમે જાતે અમદાવાદ જાઓ અને જુઓ કે પરિસ્થિતિ શું છે. એટલે જવાહરલાલ નહેરુ અમદાવાદ આવ્યા અને એમણે જાહેર સભા જાહેર કરી. પાછા મહાગુજરાત જનતા પરિષદને એમ થયું કે જવાહરલાલ નહેરુ સભા કેમ કરે અને આટલું બધું વધી ગયું 3 વર્ષ સુધી, આટલા બધા શહીદ થયા પછી આ, એટલે આપણે આ સભા કરવા દેવી નથી. એટલે મહાગુજરાત જનતા પરિષદે પોતે નવી સભા કરવાની મંજૂરી માંગી. સરકારના લોકોએ એમને મંજૂરી આપી નહીં. એ વખતે અમદાવાદમાં લાલ દરવાજા જે વિસ્તાર છે ત્યાં આગળ બધી જ સભાઓ ત્યાં થતી, મોટું ગ્રાઉન્ડ હતું, ત્યાં જવાહરલાલ નહેરુની સભા રાખી હતી. જનતા પરિષદે પાછી એવી ટ્રીક કરી કે એ જ ટાઈમે એ જ સમયે સભા રાખી. બીજે અત્યારે જ્યાં લો ગાર્ડન છે ત્યાં નાનું ખાબોચિયું હતું ને, ભીડ વાળી જમીન હતી, ઉજ્જડ જમીન હતી. લો કોલેજ ચાલતી હતી પણ લો ગાર્ડન જેવું કશું જ હતું નહીં અને ખાલી ઉજ્જડ જમીન હતી. ત્યાં સભા એમણે એ જ સમયે એ જ ટાઈમે રાખી જયારે ભારતના પ્રાઇમ મિનિસ્ટરની સભા હતી. હવે થયું એવું કે બધા એસવામાં જાય કેવી રીતે, ત્યારે માત્ર બે જ બ્રિજ હતા, બીજા બ્રિજ હતા નહીં, અને મોટા ભાગની વસ્તી કોટની અંદરના વિસ્તારમાં રહેતી, તો નદી પારના વિસ્તારમાં કોઈ રહેતું નહીં, અને એ વિસ્તાર પણ ઉજ્જળ ગણાતો. સરકારે એવી ટ્રીક કરી કે એલિસ બ્રિજ ઉપર એએમટીએસ ની બધી બસો ગોઠવી દીધી, એક પણ માણસ જઈ ના શકે એવું કર્યું. એટલે એમ કે હવે આટલે દૂર સુધી તો કોણ જશે, પણ સરકારે ભૂલ શું કરી કે આગલી રાત્રે બધી બસો ગોઠવી દીધી, એટલે સવારે બધા સ્વયંભૂ બધા પબ્લિકે કેવું કર્યું કે પોતાના ઘેર ટિફિન બનાવ્યું, જાતે શેતરંજી લીધી એ સમયે, અને બધા પોતાનું ટિફિન લઈ અને એટલું બધું ચાલતા બધો બ્રિજ વટાઈ અને ઉજ્જડ જગ્યાએ પહોંચી ગયા. જ્યાં ઉજ્જડ જગ્યા હતી, સભા જ્યાં થવાની હતી, ત્યાં એ લોકો બધા પહોંચી ગયા. અને પ્રાઇમ મિનિસ્ટરની જે સભા હોય એના કરતા 4 ગણું વધારે માણસ સભાના 6 કલાક પહેલા ભેગું થઈ ગયું. આવી રીતે એક સમાંતર સભા થઈ, જે આપણે અત્યારે ડિબેટ જોઈએ છે એનું જુદું સ્વરૂપ છે, પણ એક જ વિષય ઉપર એક જ સમયે ઓપોઝમાં બોલનારા અને એમને સપોર્ટમાં બોલનારા, એવું કોન્સેપ્ટ પણ ગુજરાતે આખા વિશ્વને આપ્યું. અને એ સભામાં જવાહરલાલ નહેરુને ખ્યાલ આવ્યો કે લોકોમાં કેટલો ગુસ્સો છે. બીજે દિવસે સવારે જ એમણે દિલ્હી જઈને ગુજરાત જુદું અને મહારાષ્ટ્ર જુદું એમ કહ્યું, અને 1 મે ગુજરાત અને મહારાષ્ટ્રની રચના થઈ. હવે આ ઘટનાને કવિઓએ પણ ઘણી વણી લીધી. નિતલબેન, એક તો છે રાગના રમકડા અવિનાશ વ્યાસે લખેલું છે, એવી રીતે ઝવેરચંદ મેઘાણીએ એમનું બહુ જાણીતું છે કોઈનો લાલ લાડકવાયો, બીજું જાણીતું છે કુટુંબીનો રંગ, અને આ ત્રણેય ગીત આજે જનતા કર્ફ્યુ, ખાંભી સત્યાગ્રહ અને સમાંતર સભા એ ત્રણના સંદર્ભમાં છે, એના રેફરન્સમાં ગીતો લખાયેલા છે, જેની ઘણાને કદાચ ખબર નહીં હોય. એટલે ગુજરાતે આખા વિશ્વને જનતા કર્ફ્યુ શું છે, કર્ફ્યુનો અમલ તોડ્યા વગર આપણો કાર્ય સરકારનો વિરોધ કેવી રીતે કરવો એ, અને ત્રીજું સમાંતર સભા, આ 3 કોન્સેપ્ટ ગુજરાતે આપ્યા.
અમિતભાઈ, આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જે કોન્સેપ્ટ ખાસ ગુજરાતમાંથી આવ્યા છે તેના વિશે આટલી રસપ્રદ માહિતી અમારી સાથે શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ, ઇટ્સ માય પ્રિવિલેજ.
જણાવો અમને આપને અસર કરતા મુદ્દાઓ વિશેનો તમારો અભિપ્રાય. લાઈક કરો SBS ગુજરાતીને ફેસબુક પર અને શેર કરો તમારા વિચારો.
લાઇક શેર કોમેન્ટ કરો SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.